एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार मावजी महेश्वरीनी वार्ता ग्रहण ऑडियो पठन दीप्ती वचराजानी। आसो मासना वैभव जेवी शरद पूनमनी सांज पड़ी। सूरजे चंद्रने मोकळू मैदान आप्युं। शणगारेलू छात्रालय छोकरियोना कलछोर थी गाजी उठ्युं। पंदरेक दिवसथी तैयारीओ करती छोकरियो आजे उत्साहथी थनगनती हती। पांत्रीसेक जेटली छोकरियोनो आ आवास आजे साव बदलाई गयो हतो। पांचमाथी बारमा धोरणनी छोकरियो अहीं रहती हती। जोके बारमानी पांच ज छोकरी हती, पण ए पांच थकी छात्रालयना गृहमाता अंजनाबेनने घणी निरांत हती। सफाईथी शिस्त सुधीनी बधी व्यवस्थाओमां ए पांच जणीनी खासी मदद अंजनाबेनने मळती, अने आजना कार्यक्रमनी व्यवस्था जळवाय ते माटे अंजनाबेने ए पांच जणीने ज क्यांय नहोती राखी। पांचमांथी स्मिता जरा नाराज देखाती हती। स्मिता अमे बोलकी हती, ए पोतानी नाराजगी छानी नहोती राखी शकती। अंजनाबेने नोंध्यूं के स्मिताए आजे आखो ए दिवस हसीने वात नहोती करी। जो कि अंजनाबेनने स्मिता गमती, छाने खूणे थोड़ो पक्षपात पण खरो। जो कि स्मिता हती पण एवी के कोईने ए गमी जाए, थोड़ी चंचल हसमुखी अने अत्यंत देखावड़ी। छतां स्मिता लुच्ची नहोती, डाई हती, पण चतुर नहोती। अंजनाबेनने क्यारेक चिंता थती। आम तो आ छात्रालय अनाथ छोकरियो माटे हतुं। खानगी ट्रस्ट द्वारा चालता आ छात्रालयमां दरेक छोकरीनी अलग अलग कथा हती। कोईना मां बाप नहोता एटले तेओ अनाथ हती, तो कोई छते मां बापे अनाथ हती। स्मिता एमानी एक। एना मां बाप छूटा पड़ी गया हता। स्मिता एनी मां साथे रहती हती। एनी देखावड़ी मां एक पुरुषने गमी गई अने पेला ए छोकरी स्वीकारवानो इनकार कर्यो। થોડું થોડું સમજવા લાગેલી સ્મિતા નાનપણમાં કોઈનો સ્નેહ પામી નહોતી, અને જ્યારે અંજનાબહેન છાત્રાલયમાં આવ્યા તે પછી સ્મિતા અંજનાબહેનને માં સમજવા લાગેલી। બહારના કામો સ્મિતા કરી આવતી, ટ્રસ્ટીઓને ઘેર જવું હોય કે કોઈ કચેરીમાં જવું હોય સ્મિતા હંમેશા તૈયાર રહેતી। અંજનાબહેનને અહીં 2 વર્ષ થઈ ગયા હતા। 2 વર્ષમાં તેમણે છાત્રાલયને અંદર અને બહાર 2 રીતે બદલી નાખ્યું હતું। મોટા ભાગે ચૂપ રહેતા, ખપ પૂરતી વાત કરતા, સાવ સાદા કપડાં, કોઈ ટાપ ટીપમાં ન માનતા અંજનાબહેનને જોઈ ટ્રસ્ટીઓને નવાઈ લાગતી કે આ યુવતીમાં એવું તે શું છે કે છોકરીઓ એનો પડ્યો બોલ ઝીલી લેવા તૈયાર રહે છે। જોકે ઇન્ટરવ્યૂ વખતે જ ટ્રસ્ટીઓને ખ્યાલ આવી ગયો હતો કે આ સ્ત્રી જરા જુદી માટીની છે। પહેલું કારણ એ હતું કે એમને જ્યારે પૂછવામાં આવેલું કેટલા પગારની અપેક્ષા રાખો છો, ત્યારે તેમણે કહેલું મને કામ કરવા દો, મારું કામ જોઈને નક્કી કરજો કે મને પગાર આપવો કે નહીં। અને આમ પગાર વગર 4 મહિના વીતી ગયા। સામાન્ય કામકાજ માટે એકાંતરે છાત્રાલયમાં આવતા એક ટ્રસ્ટીના હોઠ પર રોજ આ વાત આવે, પણ તે અંજનાબહેનને કહી ન શકે। છાત્રાલય બરાબર ચાલતું હતું, છોકરીઓ ભણતી હતી, એટલું જ નહીં પહેલાં કરતાં વાતાવરણમાં એકદમ પલટો આવી ગયો હતો। કોઈ ફરિયાદ નહોતી, અંજનાબહેનને કોઈ અપેક્ષા નહોતી। ટ્રસ્ટીઓ મૂંઝાયા, વેતન વગર કામ કરતી આ યુવતી પાસેથી ક્યાં લગી કામ લેવું। ટ્રસ્ટીઓની મીટિંગ થઈ, અંજનાબહેનને ફરી પૂછવામાં આવ્યું, ફરી અંજનાબહેને ટ્રસ્ટીઓને મૂંઝવ્યા। આખરે ટ્રસ્ટીઓના અતિ આગ્રહથી તેમણે મહિને માત્ર 1000 રૂપિયા લેવાની હા પાડી। ટ્રસ્ટીઓ માટે આ યુવતીનું આશ્ચર્ય અને રહસ્ય વધતું જતું હતું, જેના દેખીતા પણ કેટલાક કારણો હતા। 2 વર્ષમાં ન તો અંજનાબહેન ક્યાંય ગયા હતા કે ન તો એમને મળવા કોઈ આવ્યું હતું। અંજનાબહેન પોતે ત્યક્તા હતા। પોતે મહેસાણા જિલ્લાના વતની છે એવું ઇન્ટરવ્યૂ વખતે કહેલું। એમના અભ્યાસના પ્રમાણપત્રો પણ એ તરફના જ હતા, છતાં પ્રશ્નોના જાળા હતા જે ટ્રસ્ટીઓને સમજાતા નહોતા। હા, અંજનાબહેનનો છોકરો એમની સાથે રહેતો હતો। ટ્રસ્ટીઓ તેમના કામથી ખુશ હતા, એમને ઝાઝી પડપૂછમાં પડવું નહોતું। અંજના બહેને બે વર્ષમાં છાત્રાલયને ખરા અર્થમાં એક છાત્રાલય બનાવ્યું હતું. ટ્રસ્ટીઓને તેમના પર વિશ્વાસ બેસી ગયો હતો. આ શરદ પૂનમની રાતે નાનકડો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, ટ્રસ્ટીઓ હાજર રહે, શહેરનો અન્ય વેપારી વર્ગ હાજર રહે એવું આયોજન થયેલું. છોકરીઓ હરખની મારી સરખું જમી પણ નહોતી, પણ આજે ચંદ્રગ્રહણ હતું અને રાતની શરૂઆતમાં જ હતું, એટલે ગ્રહણ પત્યા પછી કાર્યક્રમ શરૂ થવાનો હતો. ગ્રહણ દરમિયાન પ્રાર્થના ધ્યાન જેવી પ્રવૃત્તિઓ ગોઠવાઈ હતી. અંજના બહેને બધી છોકરીઓને હોલમાં ભેગી કરી. હાર બંધ બેઠેલી છોકરીઓએ આંખો બંધ કરી. સામે પલાઠી વાળીને બેઠેલા અંજના બહેને ઊંડા શ્વાસ ભર્યા, આંખો બંધ કરી. છોકરીઓએ ઓમ નાદ શરૂ કર્યો. બહાર ક્યાંક રમતો તેમનો દીકરો એકદમ દોડી આવ્યો અને જોરથી બોલ્યો, મમ્મી, ગ્રહણ એટલે શું? મોટા ભાગની છોકરીઓની આંખો ખુલી ગઈ. અંજના બહેને કોઈ જવાબ ના આપ્યો. તેમણે સ્મિતાને ઈશારો કર્યો. સ્મિતા જ અંજના બહેનના છોકરાને રમાડતી, સાચવતી. સ્મિતા છોકરાને કાંખમાં તેડી ચાલી ગઈ. છોકરીઓએ ફરીથી આંખો બંધ કરી ઓમ નાદ કર્યો. હોલમાં છોકરીઓનો એક સરખો લય ગુંજતો હતો, પણ અંજના બહેને કેટલોય પ્રયત્ન કર્યો છતાં હંમેશની જેમ છોકરીઓ સાથે જોડાઈ શક્યા નહીં. એમની બંધ આંખો સામે ખીલેલા ચંદ્રને ધીમે ધીમે લાગતું ગ્રહણ દેખાતું હતું. છોકરીઓ આંખો બંધ કરી ધ્યાનમાં બેઠી હતી. અંજના બહેનની આંખો એમની જાણ બહાર ખુલી ગઈ. પ્રાર્થના ધ્યાન પૂરા થયા. બહાર ટ્રસ્ટીઓ આવી ગયા હતા. સ્મિતા ત્યાં હતી. થોડી વારે તે અંજના બહેનના છોકરાને લઈને પાછી આવી. અંજના બહેનને સમજાયું નહીં કે સ્મિતાનો ઉતરેલો ચહેરો અચાનક શા માટે ખીલી ગયો હતો. એની નારાજગી દૂર થઈ ગઈ હતી. તે ચંચળ હરણીની જેમ વ્યવસ્થા માટે આમ તેમ ફરવા લાગી. છાત્રાલયનું કાર્યાલય મહેમાનો અને ટ્રસ્ટીઓથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. છોકરીઓને વ્યવસ્થા સોંપી અંજના બહેન કાર્યાલયમાં ગયા. ગૃહમાતાના નાતે તેમણે આજના આખાય કાર્યક્રમની વિગત આપી. ટ્રસ્ટીઓ સાથે જરૂરી વાતચીત કરી. એક ખુરશી પર બેસી ગયા. સૌને ખબર હતી કે અંજનાબહેન ઓછું બોલે છે, એટલે બિનજરૂરી વાતો અંજનાબહેનની હાજરીમાં ભાગ્યે જ થતી. ટ્રસ્ટીગણમાં જેમનું વધુ વજન પડતું હતું તેમણે અંજનાબહેન સામે જોતાં કહ્યું, બહેન, કાર્યક્રમ પત્યા પછી હું સ્મિતાને તેડી જઈશ. થોડીવાર અંજનાબહેન એમની સામે જોઈ રહ્યા. એમણે કોઈ જવાબ ન આપ્યો. ટ્રસ્ટીએ પૂછ્યું, શેના વિચારમાં પડી ગયા બહેન? અંજનાબહેનના કપાળમાં સળ પડ્યા. બોલવું ગમતું ન હોય એવો આછો ભાવ આવ્યો. છતાં તેમણે કહ્યું, રાતના ક્યાં તેડી જશો? ટ્રસ્ટીએ જરા સ્મિત સાથે કહ્યું, બહેન, તમે તો જાણો છો એ છોકરીએ અમારા સૌના દિલ જીતી લીધા છે. મારા ઘરના સભ્ય જેવી જ બની ગઈ છે સ્મિતા. મારા છોકરા છોકરીઓને સ્મિતા વગર ગમતું જ નથી. એમણે સામે દરિયા કિનારે ઉજવણીનો કાર્યક્રમ બનાવ્યો છે. મારા છોકરાએ કહ્યું છે કે સ્મિતાને તેડતા આવજો. એ નહીં બને. અંજનાબેનના જવાબથી ઓફિસમાં સોપો પડી ગયો. એકબીજાના શ્વાસ સંભળાય એટલી શાંતિ પથરાઈ ગઈ. ટ્રસ્ટીના કપાળની નસો ખેંચાઈ. એમણે જે સાંભળ્યું તે એમના ધાર્યા બહારનું હતું. છતાં એમણે મોં હસતું રાખીને પૂછ્યું, કેમ બહેન, તમને શો વાંધો છે? વાંધો છે, સખત વાંધો છે. ફરી અંજનાબહેને બધાને સ્તબ્ધ કરી નાખ્યા. તેઓ જેમની સાથે વાત કરી રહ્યા હતા એ ટ્રસ્ટી કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. પણ ઓચિંતું વાતાવરણ બદલાયું. બે વર્ષથી ચાલતો લય થોડી ક્ષણોમાં જ ખોરવાયો. ટ્રસ્ટીની ભાષામાં સત્તાની છાંટ તેજ થઈ. દઝાડી નાખે તેવી ઠંડકથી તેમણે કહ્યું, બેન, તમે કોની સાથે વાત કરો છો એ ભૂલી ગયા લાગો છો. અંજના બહેને ઝુકાવેલી નજર ઊંચી કરી. ટ્રસ્ટીની આંખોમાં આંખ નાખીને કહ્યું, હું અહીંની ગૃહમાતા છું. 35 છોકરીઓની માં છું એટલું મને બરાબર યાદ છે. જાણે ભર બજારે કોઈએ થપ્પડ મારી હોય એવા ભાવ ટ્રસ્ટીના મોં પર આવી ગયા. તેમણે આસપાસ જોયું, કોઈને વચ્ચે પડવાનું સૂઝતું ન હોય એમ બધા ચૂપ બેઠા હતા. એ ટ્રસ્ટીએ જરા અવાજ ઊંચો કરીને કહ્યું, તમે કાલે કદાચ અહીં ન હો એ યાદ હોય એવું લાગતું નથી. તમે કોણ છો એની ખબર નથી તમને? મને મારા કર્તવ્યની ખબર છે. હું રાતના કોઈ છોકરીને ક્યાંય જવા નહીં દઉં. અને રહી મારા અહીં હોવાની વાત, તો હું હમણાં જ મારું રાજીનામું લખી આપું છું. પછી તમને યોગ્ય લાગે તેમ કરજો. વાત એકદમ જુદે પાટે ચડી ગઈ હતી. આખાએ કાર્યક્રમનો આનંદ છેદ છેદ થઈ જશે એવું લાગતા મુખ્ય ટ્રસ્ટી જે એક ધારું અંજનાબેનને જોઈ રહ્યા હતા, તેમણે શાંત સ્વરે કહ્યું, બહેન, હું તમારી ફરજને વખાણું છું, પણ આ તો આપણા ટ્રસ્ટી છે. એમની સાથે કોઈ છોકરી જાય તોય તમને વાંધો છે? કારણ શું? અંજનાબહેન ચૂપ થઈ ગયા. બહારથી એમનો છોકરો દોડી આવ્યો. અંજનાબહેને છોકરા સામે જોયું. એમની પીઠ જરા ટટ્ટાર થઈ, આંખોમાં સહેજ પાણી ફરી વળ્યું. ઓફિસમાં ભયંકર સન્નાટો ફેલાઈ ગયો હતો. અંજનાબહેન હવે શું કહેશે તે તરફ સૌ તાકી રહ્યા હતા. બોલવામાં શ્રમ પડતો હોય તેમ તેમનું ગળું ખેંચાયું. એમણે છોકરાના માથા પર હાથ ફેરવતા કહ્યું, સાહેબ, બધી બાબતોના દેખીતા કોઈ કારણ ન પણ હોય, હા, આજે કેટલીક સ્પષ્ટતાઓ બધાની વચ્ચે જ કરી દઉં. તમે લોકોએ ઘણી વખત પૂછ્યું છે કે કેમ હું ક્યાંય જતી નથી, કોઈ મને મળવા આવતું નથી, પણ મારું કોઈ છે જ નહીં. હું અનાથ હતી, છાત્રાલયમાં જ ભણતી હતી, આ છોકરો મારો છે, પણ... તેઓ ક્ષણિક અટક્યા. બધા એમને તાકી રહ્યા. હું ભણવામાં તેજ હતી, મારી ગૃહમાતા અને ટ્રસ્ટીઓને વાલી હતી, પણ મારી ગૃહમાતા ગાફેલ હતી. હું એટલી ગાફેલ નથી. મેં મારી વાત કહી દીધી છે, હવે તમારે જ નિર્ણય લેવો હોય તે લઈ શકો છો. અંજનાબહેનની આંખો ભાવશૂન્ય બની ગઈ. ઓફિસમાં સ્તબ્ધતા હતી, બહાર ચંદ્ર ગ્રહણ મુક્ત બની ગયો હતો.